પ્રવચન નંબર 426 તારીખ 16/2/89 60 મિનિટ નિયમસાર ગાથા 50 તથા શ્લોક 73
એટલે સંસારની પર્યાય વખતે કંઈક આત્મનું સ્વરૂપ જુદું દેખાય છે એમ બિલકુલ નથી, શુદ્ધ નિશ્ચય નહીંથી અંતરમુખ થયેલા જ્ઞાન વડે કેવળ સામાન્યને અવલોકે છે જ્ઞાન, જ્યારે એ નહીંથી એટલે એવા જ્ઞાનથી જેનો વિષય એકલો માત્ર સામાન્ય છે એ સામાન્યને જોતા મોક્ષની પર્યાય હો એ સંસારની પર્યાય હો, પણ વસ્તુ તો તે રીતે છે, કઈ પણ એમાં તફાવત ડિફરન્સ નથી કે મોક્ષની પર્યાયમાં કંઈક સામાન્યનું સ્વરૂપ જુદું પાસે છે અને મિથ્યાત્મની અવસ્થા વખતે આત્મા કંઈક જુદા સ્વરૂપે પાસે છે એમ નથી. કોઈ પણ પ્રકારની પર્યાય હોય પણ એ પર્યાયને નહીં જોનારી અને કેવળ ચિન્માત્ર ભગવાન આત્માને જોનારી નહીં નામ જ્ઞાન એ વડે જોતા બંને વખતે આત્મા તો એવો ને એવો દેખાય છે, કઈ તફાવત એવા છે. મોક્ષ વખતે જે પર્યાય વખતે દેખાય છે આત્માનું સ્વરૂપ એ જ નિરોધમાં પણ એવો જ છે, સંસાર વખતે પણ. એટલે પર્યાયના ફેરે વસ્તુ કંઈ પડતી નથી, વસ્તુમાં વધઘટ થતી નથી, વસ્તુમાં તફાવત નથી. પર્યાયનો તફાવત છે પણ બે પ્રકારની પર્યાયના તફાવત વખતે પણ એમાં તફાવત નથી. પર્યાયમાં ભલે તફાવત હો પણ વસ્તુમાં તફાવત નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી મુક્તિમાં તેમજ સંસારમાં એ બે પ્રકારના સંયોગ વખતે તો સ્વભાવ તો એવો ને એવો સૌ તફાવત વગરનો છે, તફાવત નથી. આમાં જો ખરેખર તત્વ વિચારતા એટલે તત્વનો અનુભવ કરતા શુદ્ધ તત્વના રસિક એટલે શુદ્ધ આત્માના અનુભવી જીવો પુરુષ અને જીવો આમ કહે છે, હવે શુદ્ધ ભાવ અધિકારની ખરેખર છેલ્લી ગાથા છે, 50 છે, 55 ગાથા પણ પછી વિષય કરે છે 51. પૂર્વોક્ત ભાવો પર દળો પર ભાવ તેથી એ છે, આત્મા જ છે આ દેહ અંત તત્વનું નીચ દ્રવ્ય છે. નીચ દ્રવ્ય અને પરદ્રવ્ય, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય મૂળમાં છે. અનિવાર્ય પૂર્વોક્ત સર્વભાવો જેટલા જેટલા ભાવોનું વર્ણન અમે કર્યું કે જીવમાં નથી, જીવમાં નથી, જીવમાં નથી, એ સર્વ પ્રકારના ભાવો એટલે પરિણામો પર્યાયો અવસ્થાઓ પર સ્વભાવ છે, પર દ્રવ્ય છે અને તે કારણે એ છે એટલે એનું લક્ષ કરવાનું નથી. એનો અર્થ એટલો જ કે એનું લક્ષ છોડી દે, લક્ષ કરવાનું નથી, અજ્ઞાત થઈ ગયા, એને જોવાનું બંધ કરવું એનું નામ હે, એની ઉપેક્ષા પરમ ઉપેક્ષા એની સામે જ જોવું ને બિલકુલ હે પડે પણ ન જોવું અને જ્ઞેય પડે પણ ન જોવું. ઉપાદય પડે તો છે જ નહીં પણ આ હે છે કે આ જ્ઞેય છે બિલકુલ પરમ ઉપેક્ષા કરે બિલકુલ એનું લક્ષણ સર્વાંશે અંતરનું નિશેષ પ્રયોગની અંતરમાં વાત કઈ પણ બાકી રહે કાઢ કહેવાય આખા ઉપયોગને થોડો ઉપયોગ એ તત્વને જાણે ને થોડો થતો ઉપયોગ ઉપાધિને જાણે એમ નથી એનું કારણ આપ્યું કે પર સ્વભાવો છે ને પરદ્રવ્ય છે માટે એ છે કેમ કે એના લક્ષે એનું લક્ષ્ય થતા શુદ્ધાત્માના દર્શન નહીં થાય એમ અથવા એના લક્ષે રાગ જ ઉત્પન્ન થશે વિકલ્પ ઉત્પન્ન થશે સદુપયોગ નહીં થાય નિર્વિકલ્પ ધ્યાન નહીં આવે એમ માટે એ છે એને જાણવામાં તને નુકસાન થાય છે એનો કરતા તો તું છો જ નહીં કેમ કે જે પરદ્રવ્ય હોય તો કરી શકાતું નથી ત્યાં સુધી તો શિષ્ય આવી ગયો છે કે પરદ્રવ્ય સાથે કરતા કંઈ નથી એ પણ જાણવું એ પણ છોડી દે અને જ્ઞેય પણ જાણવું છોડી દે કેમ કે પરદ્રવ્યને જ્ઞેય બનાવતા સ્વદ્રવ્ય જ્ઞેય નહીં બને માટે તું પરમ ઉપેક્ષા એટલી ઉપેક્ષા ની પરમ ઉપેક્ષા પરમ ઉપેક્ષા એટલે સર્વથા બંધ કરી દે એના તરફ જાણવાનું સર્વથા બંધ કરી દે પર સ્વભાવો છે પરદ્રવ્ય છે તેથી ઇતિહેય તે કારણે તે હેય છે હવે એ હેય છે તો કોઈ ઉપાદે અંતઃ તત્વ એવું સ્વદ્રવ્ય એટલે એકલું જ્ઞાનાનંદ પરમાત્મા સામાન્ય 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 ટંકોત્કીર્ણ એવો જે ચૈતન્ય સ્વભાવ અંતઃ તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાધિ છે સ્વદ્રવ્યને આત્મા કહ્યો અને તેથી તે ઉપાધિ અને પર સ્વભાવો અને પરદ્રવ્ય તેથી એ છે અંતર તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાધિ છે આ સ્વદ્રવ્ય એટલે જ્ઞાયક ભાવ જ્ઞાયક ભાવ તે સ્વ છે હું એનો સ્વામી છું હવે જયારે હે કહ્યું એમાં પરમ ઉપેક્ષા કહી ઉપેક્ષા એને જાણવાનું બંધ કરી દીધું હવે કહે છે કે આવું આત્મા તો છે તારી પાસે અંતર તત્વ સ્વરૂપ આત્મા તો છે પણ કેવળ એના હોવાથી તને લાભ નહીં થાય એને જાણ તો લાભ થાય એમનો ઉપાધિ ધ્યેયમાં ઉપેક્ષા છે અને ઉપાધિમાં અપેક્ષા છે એટલે એને જાણવાનું બંધ કર એ તત્વને અને શુદ્ધ આત્માને જાણવાનું ચાલુ કરી દે એટલે જે એને ઉપયોગ અંતર્ગત થઈને જાણ્યું કે આ હું આ એનું નામ ઉપાધેય તત્વ છે એમાં આત્માનો અનુભવ થાય છે એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાધેય છે પાછું એમ છે એમ નહીં છે તો બધાની પાસે પણ જે ઉપાધેય જેની દ્રષ્ટિમાં ઉપાધેય પણ આદેય આવે આદેય ઉપાધેય આ એનું નામ નથી છે અને એ પર્યાયને જાણવાનું બંધ કરે પર્યાયનું લક્ષ છોડી દે એની ઉપેક્ષા કરે એને ઉદાસીન થઈને પણ જાણમાં કે એ પરભાવ છે એને હું સ્વદ્રવ્ય નથી જાણતો, પરપણ એ જાણવાનું બંધ કરી દે. અને શું પ્રયોજન છે? એ પરદ્રવ્ય છે એટલા માટે તું જાણવા જાય કે આ પરદ્રવ્ય છે. એને જાણવાનું બંધ કરી દે સમજતા. અને આત્મા, એકલા આત્માને જાણ, એનું નામ સ્વપ્રકાશ છે. એનું નામ શુદ્ધ દ્રવ્યાતીત નહીં છે, એનું નામ શુદ્ધ નહીં છે. આહા, જે ઉપાદેય થાય છે ને એ શુદ્ધ દ્રવ્યાતીત નહીં છે, અને જે ઉપાદેય પણ એ જણાય છે એ અંતરતત્વ આત્મા છે. ઓલો નિષ્ક્રિય છે ને ઉપાદેયમાં ક્રિયા થઈ, એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. એટલે અંતરમાં જઈને સામાન્ય ટંકોત્રીને જ્ઞાનાનંદ પરમાત્મા થયું છું એવું અભિમુખ થઈને, જે પરિણમન થઈને જાણેલાની પ્રતીતિ થઈ, એમના ઉપાદેય છે, એમના અનુભૂતિ છે, એમના મોક્ષ માર્ગ છે. બસ આટલું છે. પરદ્રવ્યનું લક્ષણ ને સ્વદ્રવ્ય લક્ષ ફેરે ફરે છે. છે તો બે તત્વો હાજર હાજુર તત્વ તો બે છે ને, પરદ્રવ્ય પણ છે અને સ્વદ્રવ્ય પણ છે. પરદ્રવ્યના લક્ષ સંસાર છે, સ્વદ્રવ્ય લક્ષ મોક્ષનો માર્ગ, આનંદનો માર્ગ છે. અહીંયા જે 38મી ગાથામાં સાતે તત્વનો સમૂહ હેક એ પરદ્રવ્યનો સમૂહ, એ અહીંયા પરદ્રવ્ય છે. કુવો સરો વાગો પરદ્રવ્ય છે. જેટલા ભાવો અમે કહી દીધા વર્ણન, એ બધા પરદ્રવ્ય છે, માટે ધ્યેય છે. અને અંત તત્વ એવું સ્વદ્રવ્ય, પેલું બહિર તત્વ કહ્યું હતું 38મી ગાથામાં, બહિર તત્વ કહ્યું હતું. અહીંયા અંત તત્વ આ કહ્યું, આત્મા. અડત્રીસે 50 બે ગાથા સૂક્ષ્મ રૂચિવાળા જીવ માટે જીવાદી બાહ્ય તત્વ એ છે. કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયથી વ્યતિરિક્ત આત્મા આત્માની ઉપાધિ છે. એક હે તત્વ કહ્યું હતું જીવાદી બાહ્ય તત્વને, ત્યાં બાહ્ય તત્વ કહ્યું હતું. અને આત્માની વ્યાખ્યા કરતા એ પણ નાસ્તિથી કરી, ઓલું હેયનું સ્વરૂપ બતાવ્યું તો આત્મા કોને કહ્યું? કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયથી વ્યતિરિક્ત રહીત આત્મા આત્માને ઉપાધિ છે. બાહ્ય તત્વ કહ્યું છું અને અહીં આત્માને અંત તત્વ કહ્યું. વા પરદેવે નહોતું કહ્યું, ટીકાકારે પરદેવે કહ્યું. અહીંયા તો મૂળ કુંકુમ ભગવાને પરદેવે કહ્યું છે. ટીકાકારે પરદ્રવ્ય કહ્યું એ બરાબર છે, આને કહ્યું બરાબર છે, અમૃતચંદ્ર આચાર્ય કહ્યું બરાબર, ત્રણ આચાર્ય. અંત તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. ઉપાદેય એટલે કે એની સમીપે જઈ એનું અહમ કરવું, એકાગ્ર ધ્યાનમાં લાગી જવું, ઉદ્યોગને જોડી દેવું, આ હું જાણનારો જણાય છે તે હું છું. નાયક જે જાણનાર તત્વ છે તે હું છું એમ જાણું, એમ જાણવાથી લાભ થાય, એના અસ્તિત્વથી લાભ નથી. કેમ કે લાભ આની પર્યાયમાં થાય છે. પર્યાયના લક્ષ્ય નુકસાન થતું હતું, ઈશ્વરના લક્ષ્ય લાભ થયો. દુઃખ ગયું ને સુખ આવ્યું, એમ ઉપાધિમાં પરિણમન છે. ઉપાદે હતું, એ ઊંધું પરિણમન હતું. હવે જયારે હે થાય છે તો બીજી ચીજ ઉપાદે થાય છે. તો હા, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન હતું, સમય દર્શન ઉપાદે. અને હે કહીને
એનો લક્ષ છોડાવવું છે,
લક્ષ છોડો, બીજું કઈ
જાણવાનું બંધ કરાવવું છે,
જાણવાનું બંધ કરવું.
અને ઉપાદે કહીને એને જાણવાનું,
એને જાણવાનું ચાલુ કરવાનું છે. જે અનંત કાળથી જાણ્યો નથી આત્મા, એને જાણ, ઉને જાણવાનું બંધ કર. અને જે નથી જાણ્યો એને જાણ, પ્રથમ આત્માને જાણ. આખા વિશ્વ પરથી મમતા છૂટી છે. એક શુદ્ધ આત્માને જાણતા આખા વિશ્વમાં મમતા છૂટી જાય છે. ત્યાં પછી મારા પણ દેખાતું નથી. એક અંતર તત્વમાં મારા પણ થાય તો બસ સ્ત્રીને જેમ એક જ પતિ હોય, એક જ પુરુષ દેખાય છે, બીજા કોઈ પુરુષ દેખાતા નથી. એક વખત શ્રદ્ધા જ્ઞાન પ્રગટ થયું એ એકને દેખે છે, આત્મા પણ પ્રગટ. બાકી આ જગતમાં કોઈ ચીજ મારી સેજે આવી જાય છે. ટીકા આ એટલે આ ગાથા આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે એનું મથાળો માંગે છે. હે ઉપાદે અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપો કથન છે. હે નો અધરવટ કયો ત્યાગ, અને ઉપાદેયનો અધરવટ છે ગ્રહણ. હવે આખું જગત ત્યાગ ગ્રહણમાં ભૂલ્યું. ત્યાગ એટલે કંઈક છોડી દેવું, અને ગ્રહણ એટલે કંઈક ગ્રહણ લેવું એમ નથી. ત્યાગનો અર્થ પર્યાયનો લક્ષ છોડી દેવું, અને ગ્રહણ એટલે સ્વરૂપનો લક્ષ કરવું, એનો ગ્રહણ અર્થ. આ ત્યાગ ગ્રહણનો આટલો અર્થ છે. અધ્યાત્મ શાસ્ત્ર વિના ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાન એ ઉપાદે એટલે ભેદ જ્ઞાન, બે વચ્ચેનું ભેદ જ્ઞાન, દ્રવ્ય પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન. પર્યાયમાં અહમ હતું એ છૂટીને દ્રવ્યમાં અહમ થાય છે, એથી મોક્ષનો માર્ગ શરૂ થાય છે. પર્યાય દ્રષ્ટિનો ત્યાગ એ ત્યાગ, અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ એનું નામ દ્રવ્યનું ગ્રહણ. ગ્રહણ એટલે કોઈ પદાર્થ લેવો પકડવો નથી, અને કોઈ પદાર્થને છોડવો નથી. ત્યાગ એટલે કેમ કે ગ્રહણ ત્યાગ છે તો શૂન્ય છે. કોઈ આત્મા કોઈ પર પદાર્થે ગ્રહતો નથી, ને પર પદાર્થે છોડતો નથી. ખરેખર પર ભાવને પણ છોડતો નથી. જ્ઞાન તે પ્રત્યાખ્યા, એમાં ત્યાગ અને ગ્રહણ. ત્યાગ એટલે પરિણામને જાણવાનું બંધ કર, લક્ષ છોડી દે, અને દ્રવ્યનું લક્ષ કર, એમનું ત્યાગ ગ્રહણ થઈ ગયું. એના સ્વરૂપનું કથન છે. ઉપાદેયનો અર્થ જ છે, ઉપાદેય સમીપે જઈને એમાં હમ કરવું, એના ઉપાદેય છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે, વિશેષ ગુણના પર્યાયો છે, તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નયના કથન દ્વારા ઉપાદેયીપણે કહેવામાં આવ્યા હતા. 49મી ગાથામાં વ્યવહાર નયને ઉપાદેયીપણે કહેવામાં આવ્યા, જાણવા માટે એનો અર્થ છે. આગળ મજા કાઢો 103 પણ બથાળામાં છે. આ નિશ્ચયને અને વ્યવહારનેના ઉપાદેયપણાનું પ્રકાશન કથન છે. હવે ઉપાદેયનો નીચે અર્થ છે. પ્રમાણભૂત જ્ઞાનમાં પ્રમાણભૂત જ્ઞાન, જે જ્ઞાન સ્વ અને પર બેને જાણે, એનું નામ પ્રમાણ જ્ઞાન કહેવાય. સ્વને પરને બેને ગ્રહણ કરે કે બેને ત્યાગ કરે, એનું નામ પ્રમાણ જ્ઞાન નથી. પ્રમાણ જ્ઞાનમાં રાગ હે અને શુદ્ધાત્મા ઉપાધે એમ પ્રમાણ જ્ઞાનમાં ન હોય. પ્રમાણ જ્ઞાનમાં છે, દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે, બસ એટલું જ આવે. હે ઉપાધે નહીંમાં હોય, પ્રમાણમાં ન હોય. મુસુંબી છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. જ્ઞેય કયો કે પ્રમાણ જ્ઞાનનો વિષય કયો, એક જ છે. એટલે પ્રમાણભૂત જ્ઞાનમાં નીચે શુદ્ધાત્મ દ્રવ્યનું તેમજ તેમાં તેના પર્યાયોનું બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. પર્યાયમાં શુદ્ધ શુદ્ધ પર્યાયના ભાગલા નથી. પર્યાયો જે પ્રકારની પર્યાયો હોય તે પ્રકાર, જેને જે રીતે તેમજ તેના પર્યાયોનું એટલે બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે એવું સ્વીકાર જેના જ્ઞાનમાં ન હોય, એટલે પર્યાયને જ ઉડાડે, એટલું દ્રવ્ય છે ને પર્યાય છે જ નહીં, સમજી ગયા, એ ખોટું છે. પોતાને કથનથી વિભાવ પ્રિયાઓ વિદ્યમાન છે એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મ દ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. માટે વ્યવહારનીના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવાયું છે, એ ઉપાધેયનો અર્થ કહ્યો. વ્યવહાર નહીંના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવાયું છે, એટલે જાણવાયું છે કે છે પર્યાય એમ, એવી વિવક્ષાથી જ અહીં વ્યવહારનીને ઉપાધેય કહ્યો છે. તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષાથી નહીં. ઉપાધેયનો અર્થ તેનું લક્ષ્ય કરવાયું છે અને તે આત્મા છે એ અહમ કરવાયું છે એવો અર્થ એનો નથી, એ વિક્ષાથી નહીં. વ્યવહારનીના વિષયોનો આશ્રય, આલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ જ છે એમ સમજાવવા 50મી ગાથામાં વ્યવહારનીને સ્પષ્ટપણે હે કહેવામાં અહીંયા ઉપાધેય કહ્યું, ન્યા હે કહેશે એમ. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મ દ્રવ્યોના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, આશ્રય બેમાં છે, તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. દ્રવ્ય પર્યાયને જાણીને એક આશ્રય કરવા યોગ્ય છે ને આશ્રય કરવા યોગ્ય નથી એવું જેને જ્ઞાન વર્તું હોય એનું નામ પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન વખતે પણ ભેદ જ્ઞાન ચાલુ છે. પ્રમાણ જ્ઞાન વખતે જ્ઞાનીને પર્યાયનું જ્ઞાન છે, પણ પર્યાય માં થતું નથી. જ્ઞાન છે કે જેવી પર્યાય છે એ પર્યાયનું એવા પ્રકારનું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનનો એવો સકાળ છે કે જેવું જ્ઞેય હોય એવું જ જ્ઞાન અહીંયા થાય. એ જ્ઞાન જ્ઞાનને કારણે થાય છે, એનું નિમિત્ત છે. પણ પ્રમાણ જ્ઞાનમાં તો જેમ છે એમ જ્ઞાન જાણતું પ્રવર્તે છે. બસ એટલે પ્રમાણ જ્ઞાન જ્ઞાનીને જ હોય, ઊંચા દ્રષ્ટિને પ્રમાણ જ્ઞાન ન હોય. ઊંચા દ્રષ્ટિને વિકલ્પાત્મક પ્રમાણ જ્ઞાન હોય એ જુદી વાત છે. નિત્યને નિત્ય, અનિત્યને અનિત્ય, એક અનેક ને અનેક, શુદ્ધને શુદ્ધ, અશુદ્ધ થોડી પર્યાય થઈ અને એ રીતે થોડી શુદ્ધ પર્યાય થઈ જાય. બધા ધર્મોને, ગુણોને, અપેક્ષિત ધર્મોને, પર્યાયોને કેવળ માત્ર જાણે જાણે ને જાણે. હવે જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં પાછા જાય છે ત્યારે દયનો પ્રયોગ એ શરૂ. પ્રમાણમાં છે એમાં નિર્વિકલ્પ બનવું નથી. એ સવિકલ્પ પ્રમાણ એટલે છે તો જ્ઞાની તો ભી સબકો જાણતે હૈ ને, એક કો જાણને કા બંધ નહીં ક્યા.
હા, એક કો જાણના બંધ કરે ને એક કો જાણે તો નિર્વિકલ્પ.
હા, જેવી રીતે અનાદિ મિથ્યા દ્રષ્ટિને સમય દર્શન થાય છે એવી રીતે ચારિત્રવતને ફરીને પર્યાયની ચક્ષુબદ્ધ કરી દીધી. આપણે ફોનમાં વાત થઈ એ જે વ્યવહાર જાણેલું બીજું કયો ને, એ દ્રવ્યને જાણતા જાણતા પર્યાયને જાણે છે. દ્રવ્યને જાણવાનું છૂટતું નથી
એટલે તો સમ્યક રહે છે.
એટલે સમ્યક રહે છે, બેને જાણે છે.
પણ એમાં નિર્વિકલ્પ એકને જાણવાનું બંધ કરે, એકને જાણે ત્યારે જ નિર્વિકલ્પ.
કોઈ કાળે પ્રમાણ જ્ઞાનનો વિષય ઉપાદે કોઈ પણ સ્થિતિમાં નથી. કોઈ પણ કાળે ને કોઈને જો એ બોલતો હતો અમલ કરીને હું એ બોલતો હતો, રિપીટ કરતો હતો. કોઈ પણ કાળે કોઈ પણ જીવને પ્રમાણ જ્ઞાનનો વિષય ઉપાદે ન હોય. સર્વકાળે શુદ્ધની નો વિષય ભૂત જ એક જ ઉપાદે હોય છે અને વ્યવહારની નો વિષય બધાને માટે એ છે. ઉપાદે નથી એ. આપણે કોઈક વાર ટેલિફોનમાં પણ સારી વાત આવી જાય છે સેજ. સવિકલ્પ દશામાં એ જે જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાન જ છે, બરાબર છે. હવે એ અતિન્દ્રિય જ્ઞાનમાં જે ઉપયોગ આત્મા ઉપયોગપણે ભગવાન આત્મા સામાન્ય જણાતો હતો એ છૂટી જાય છે. એટલે પરિણતિમાં તો સામાન્ય જણાય છે પણ ઉપયોગમાં ભેદ જણાય છે. એ ઉપયોગમાં ભેદ જણાય છે એ ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું.
ઇન્દ્રિય જ્ઞાન નહીં રહ્યા,
કેમ કે ઉપયોગ આત્મક એક વખતે એક જ હોય. કાં સામાન્યને ઉપયોગ આત્મક જાણે અને કાં વિશેષને ઉપયોગ આત્મક જાણે, ભેદને. કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. સામાન્ય શુદ્ધમ, વિશેષ શુદ્ધમ. વિશેષને જાણનારું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. ભલે અત્યંદ્રિય જ્ઞાનમાં જણાય છે પણ ઉપયોગાત્મક તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. જે રાગ જણાય છે એ ઉપયોગાત્મક છે. રાગને રાગને દેશને દેશ જાણે છે. સવિકલ્પ નિષ્ઠા ફરીથી જયારે જાણવાનું બંધ થાય છે ત્યારે અંદરમાં ચાલી જાય છે. એટલે જે પ્રણતિ હતી એ ઉપયોગાત્મક થઈ ગઈ અને જે ઉપયોગ હતો એ લબ્ધ થઈ ગયો. ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ હતો એ લબ્ધ રૂપે હતો અને ઓનું જે લબ્ધ હતું એ ઉપયોગાત્મક થઈ ગયું એમ ખ્યાત રહે. પણ એક નિયમ કે પ્રમાણ જ્ઞાનમાંથી વ્યવહારને જયારે લક્ષ છોડે પર્યાય અને ફરીથી સામાન્ય લક્ષમાં આવે ત્યારે જ સદુપયોગ દશા થાય. ચોથું હોય કે પાંચમું હોય કે સાતમું હોય, શાસ્ત્રની આમે જોયા કરો અને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય નહીં આવે. પર્યાયની સામે જોયા કરો, નિર્વિકલ્પ ધ્યાન નહીં આવે. કેમ કે તો પરદ્રવ્યને આશરે એ પણ નિર્વિકલ્પ ધ્યાન થઈ જશે. એ તો પરદ્રવ્ય છે. પર્યાયનો તમે વિચાર કરો, નિર્વિકલ્પ ધ્યાન નહીં આવે. રાગની ઉત્પત્તિનું કારણ, સંસારની ઉત્પત્તિનું કારણ એટલે અસ્થિર કારણ.
તો બી
સંસાર હે ને, જગપંથ હે કે નહીં, ઉસમે કોઈ છૂટછાટ
નહીં.
વેન્દર માન જ્ઞાન છે, ના નથી. દ્રેપરે બે ને જાણે છે, પછી એકને જાણવાનું બંધ કરે છે અને ફરીથી એ શુદ્ધ ઉપયોગ અંદરમાં આવી જાય છે. એનું નામ નિર્વિકલ્પ નહીં થઈ ગઈ. અને એ નિર્વિકલ્પ નહીં પૂર્વક નિર્વિકલ્પ પ્રમાણ પણ છે અંદરમાં. સમજી ગયા? દ્રેપરે બે ને જાણે છે. પણ એ જે જાણકણું છે એ ઉપયોગરૂપ છે. પર્યાયને પણ જાણે છે, ઉપયોગરૂપ જાણે છે, પ્રત્યક્ષ જાણે છે. એક જ પર્યાયનું નામ નહીં પણ છે અને એ જ પર્યાય નામ પ્રમાણ જ્ઞાન પણ છે. જે રીતે વિવક્ષાથી તમે સમજો તો પર્યાય એક છે અને નામ બે છે. જ્ઞાનની તાકાત કોઈ અચિંત છે. એકલું દ્રવ્યને જાણે અને પર્યાયને ન જાણે તો જ્ઞાન અધૂરું છે. જ્ઞાન પૂરું થાય છે, પ્રમાણમાં પૂરું થાય છે. પ્રમાણમાં પૂરું થાય છે. જાણવાની ઈચ્છા નથી રહેતી, કેમ કે જણાઈ જાય છે. આનંદ આનંદ જણાઈ જાય છે. પ્રગટ થયેલો આનંદ, વૃદ્ધિ થયેલો આનંદ જણાઈ જાય છે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ સ્વપ્નને જાણવાનો સ્વભાવથી જ સામર્થ્ય છે. એનું સામર્થ્ય છે.
સામર્થ્ય પ્રગટ થાય ત્યારે વિશ્રામ પામી જાય.
કઈ જાણવાનું બાકી રહેતું વિશ્રામ. વિષયનો પ્રતિબંધ છૂટી ગયો. જે એનો વિષય હતો એ મળી ગયો. બસ ઉપાદેય પડે સામાન્ય, જાણવા પડે સામાન્ય, વિશેષ બે આપવા. ઉત્પાદન ધ્રુવ્યુત્તમ સ જણાય આપવું. કેવળીને અને શુદ્ધ જ્ઞાનીને અનુભવ કાળે તુલ્ય છે. હે, તુલ્ય કહ્યું કે નહીં? તો કેવળીને દ્રવ્યુ પ્રિય ત્રણેય જણાય કે નહીં? તો અનુભવના કાળે આને પણ તુલ્ય એટલે સમાન.
બિલકુલ કેવલી જ છે એમ.
143 ગાથામાં પડી લીધું છે અને 34 ગાથામાં પડી લીધું. પ્રવૃત્તિ ઉપાધિ જાય જયારે ત્યારે એકનું જે જ્ઞાન જોઈએ છે, જ્ઞપ્તિ, એ તુલ્ય કાળે કેવળીની માફક છે. જ્ઞાનનું સામર્થ્ય કોઈ અલૌકિક છે, એ સામર્થ્ય જ્ઞાનનું છે, એ જ્ઞાનનું સામર્થ્ય છે.
જ્યાં સુધી પૂરી વસ્તુને ના જાણે ત્યાં સુધી પક્ષ રહી જાય છે.
પક્ષી ઈચ્છા વિકલ્પ ઉઠા કરે, વિરામ ન પામે. આજે ધ્યેયપૂર્વક નહીં તો સહજ થાય છે. પુરુષાર્થ છે એ ધ્યેયમાં છે, નહીંમાં પુરુષાર્થ નથી તો તે જ એનું ફળ
આવે છે. આપણે કીધું ને કિસી ભી સમય કિસી કો ભી પ્રમાણ જ્ઞાન વાદે નહીં હોતા.
બિલકુલ નહીં. ધિકાળ નિયમ એકલો સામાન્ય તત્વ જ ઉપાધિ છે, વિશેષ એ ઉપાધેય નથી ને સામાન્ય વિશેષ પણ ઉપાધેય નથી. અને સામાન્ય ઉપાધેય છે અને વિશેષ એ છે, અને સામાન્ય વિશેષ ઉપાધેય પણ નથી ને એ પણ નથી. પ્રમાણ જ્ઞાનનો વિષય સામાન્ય વિશેષ એ પણ નથી અને ઉપાધેય પણ નથી. જ્ઞે છે બસ. પ્રમાણ જ્ઞાન બેને જાણે છે, જ્ઞે થઈ ગયું ને, પણ પ્રમાણ જ્ઞાન દ્રેપરી બેને જાણે એના પ્રમાણ જ્ઞાન યુગપદ એટલે જ્ઞે થઈ ગયું કે નહીં,
એટલે તો અનુભવમાં દેહપૂર્વક જ્ઞે
થાય છે.
બહુ સરસ વાત છે કે હે પણ નથી ને ઉપાધેય પણ નથી, માત્ર જ્ઞે છે.
અને એ જ્ઞેય છે એમાં જ એ ઉપાધેય છુપાયેલું છે, એટલે ફરીથી હે ને એ તરીકે જાણીને ઉપાધેયમાં જાણવા જાય ત્યાં નિર્વિકલ્પ અનુભવ થઈ જાય છે. એ જ્ઞેયમાં બે અંશ છે ને, જ્ઞેયમાં હે ઉપાધેય, જ્ઞેય તત્વમાં બે અંશ છે. ઉત્પાદય ધ્રુવિકતમ સત એ જ્ઞેય છે, એમાં જ હે અને એમાં જ ઉપાધેય છે. ઉત્પાદ રહી છે તે એ છે ધ્રુવ પરમાત્મા તે અંદર આખું બધું એક ઉત્પાદે ધ્રુવતમ સત્તમાં બધું છે. એક સૂત્ર એની બાર તો કઈ છે, એની બાર તો જવાનું નહીં, તમારું ક્ષેત્ર જ નથી કે બાર
પ્રમાણથી બહાર તો જવું જ
જવાનું બાર. અને પ્રમાણ માટે કું નહીં
ક્યાંથી અટકે, જે ખબર પડી ગઈ ને કે એ ઉપાધે અંદર માં છે, પછી એ કાઢી લઈએ,
એને
ગ્રહણ કરી લઈએ, હવે એને છોડી દીધું.
બસ જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે વ્યવહાર નિયમના કથન દ્વારા ઉપાધેયપણે કહેવામાં આવ્યા હતા. વ્યવહાર નીતિ જોવામાં આવે તો એ વિભાવ ગુણ પર્યાયો બધા જાણવાલાયક છે, પરંતુ હવે જાણવાલાયક નથી. જાણવાની અપેક્ષાએ ઉપાધેય કહ્યું હતું, પણ હવે જાણવાલાયક એ ચીજ નથી. ત્યારે શું કહે છે, પરંતુ શુદ્ધ નિશ્ચયની ના મળે તેવો હે છે. અધરથી એ નથી થતા, જ્યાં એ ઉપયોગ અંદરમાં ગયો અને જ્ઞાયકની હારે તન્મય થઈ ગયો ત્યાં ઓનું લક્ષ્ય છૂટી ગયું, એટલે એનું જાણવાનું બંધ થઈ ગયું. આ એનું નામ હે ગયું કહેવાય. કારણ કે સાકારણ એ છે, હવે પ્રશ્ન કરે છે એ સાકારણ એને હે શું કામ થયો છો? કેમ કે તો પ્રમાણનો એક અંશ આત્માનો જ, એક જાતને આત્માનો અંશ છે. પ્રમાણથી જો તો એક અંશ છે સામાન્ય, એ પણ આત્મા ને વિશેષ પણ આત્મા છે એમ. હવે એને હે શા માટે કહ્યું એનું કારણ આપે છે, કારણ કે તેઓ પરસ્વભાવો છે. આ પારણામિક ભાવ એમાં નથી, એમાં પારણામિક ભાવનો અભાવ છે. એટલે કે જીવ તત્વના લક્ષણનો એમાં અભાવ છે, જીવનું લક્ષણ એમાં નથી, લક્ષણ નથી માટે પર સ્વભાવ. પર સ્વભાવો છે અને તેથી જ પરદિવ્ય છે. પર સ્વભાવ છે, પરભાવ માટે તેને પરદિવ્ય કહેવામાં આવે છે. પરદિવ્યનું કારણ એ પરદિવ્ય કેમ કહો છો? કે પરભાવ છે માટે એને અમે પરદ્રવ્ય કહ્યું. સ્વભાવ હોય એને સ્વદ્રવ્ય કહેવાય, પરભાવ હોય એને પરદ્રવ્ય કહેવાય. એમ પર સ્વભાવો છે તેથી પરદ્રવ્ય છે.
જેમાં પર સ્વભાવ પણ છે, પરભાવ પણ છે, એમાં પરદ્રવ્ય પણ
હોય જ. પરભાવ જે પરભાવ હોય એમાં પરદ્રવ્ય પણ હોય જ. પરભાવ એકલો પરદ્રવ્ય વિના ન હોય, પરદેવ અને પરભાવ એક ચીજ છે. પર સ્વભાવો છે, પરભાવો છે માટે તેને પરદેવે કહી છે. આગળ સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહીત, જો રહીત આવી પાસે
આવે.
સર્વ વિભાવ ગુણ પર્યાય, વિશેષ ગુણ ની પર્યાય એનાથી રહીત, એટલી નાતી વાત કરી. હવે ઉપાધેય તત્વ કેવું છે? એ તત્વનું જ્ઞાન કરાયું, એનું જ્ઞાન કરાયું, એનું જ્ઞાન કરાયું લક્ષડાવવા માટે. ઉપાધેયનું જ્ઞાન કરાવવું છે લક્ષ કરવા માટે. શુદ્ધ અંતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે. ઓલું પરદ્રવ્ય હે છે તો સ્વદ્રવ્ય ઉપાધિ છે. હવે સ્વદ્રવ્ય ઉપાધિ છે તો જેમ પરદ્રવ્યમાં પરભાવ છે માટે પરદ્રવ્ય હે કહ્યું, તો અહીંયા સ્વદ્રવ્ય ઉપાધિ છે તો એનું પણ કારણ આપે છે કે શા માટે ઉપાધિ છે સ્વદ્રવ્ય, એનું કારણ આપે છે. ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ, સુખાત્મક એ ગુણો છે બધા આત્માને. શુદ્ધ અંતત સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર, સ્વદ્રવ્યનો આધાર સહજ પરંપરાનામિક ભાવ લક્ષણ કારણ સમયસાર છે. સહજ પરંપરાનામિક ભાવ જેનું લક્ષણ છે એવું કારણ સમયસાર છે. હવે જે ગુણો છે, ગુણો અંતત સ્વરૂપ કહેવાય ગુણો, આ જે સ્વદ્રવ્ય છે એનો જે આધારભૂત પરંપરાનામિક ભાવ લક્ષણ, એવો કારણ સમયસાર છે. ઉપર કહ્યું તું શુદ્ધ અંતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે, ખરેખર આ જે ગુણો છે બધા એ આ સ્વદ્રવ્યનો આધાર, સ્વદ્રવ્ય ઉપાધિ છે એનો આધાર સહજ પરંપરાનામિક ભાવ છે, લક્ષણ એવું કારણ સમિતાર છે. એટલે કે આ જે સ્વદ્રવ્ય એ ગુણો, અહીંયા સ્વદ્રવ્ય એટલે બધા ગુણો લેવા, ત્રિકાળી ગુણ ત્રિકાળી દેવી ન લેવું, ત્રિકાળી દેવી તો કારણ સમિતા નીચે. આ સ્વદ્રવ્યનો આધાર કારણ સમિતા છે, આ સ્વગુણોનો આધાર કારણ સમિતા છે, અને એ કારણ સમિતાનું લક્ષણ પરંપરાનો ભાવ છે. આ ગુરુદેવને ઘણા વર્ષે બેઠું, આનો ઉકેલ નહોતો. પછી એ વખતે શિક્ષણ વર્ગ ચાલતું હતું, ઘણા માણસો આવે, આખો ચિગાર હોય ઘૂંટાતું હતું એને, અંદર વિચાર કર્યો કે હે ભગવાન પરમાત્મા મારી લાજ રાખ્યા છે, કેવું હોય એવો આનો અર્થ કરી દીધા છે. અને ગાદી ઉપર બેઠા અને વ્યાખ્યા કરી અર્થ આવી ગયો. આ સ્વદ્રવ્ય એટલે ગુણો છે. આજે સ્વદ્રવ્ય નો કહ્યું ને, એ ગુણો નો આધાર કારણ પરમાત્મા છે. ગુણો ગુણીને આધારે છે, ગુણો ગુણીને આધારે છે, અને ગુણીનું લક્ષણ પરંપરાના વિભાવ છે. અને ગુરુદેવે અર્થ કર્યો, બધાએ રાહ જોતા હતા આનો શું અર્થ કરશે, બધાએ ગુંજાતા હતા, સમજી ગયા. એટલે ત્યાં સુધી અર્થ સરખો ન બેસે ત્યાં સુધી ગમે એમ અર્થ સમજાવવા માટે એ તો ચાલે, એ તો ચાલે, સમજી ગયા. પણ જયારે એ આવ્યું આ સ્વદ્રવ્યનો એટલે કે ગુણોનો આધાર કારણ પરમાત્મા છે, એને લક્ષણ પણ ચાલ્યું ના ગગડા બેઠો થયો. પછી પોતે વાત કરી કે આજ તો પરમાત્માને વિનંતી કરીને આવ્યો કે ભગવાન તેવો હોય એવો અર્થ તું મને કહેજે, મને કહેજો, મારી લાજ રાખ્યા. ઘણા માણસો આવ્યા એમ કહ્યું મારી લાજ રાખી આજ. એ તો જે પ્રત્યક્ષ જોયું હોય એને અત્યારે દ્વાદશને થાય છે. કેમ કે ઉપરમાં ગુણોની વ્યાખ્યા કરી, શુદ્ધ અંતત્વ તો કહ્યું, અને આ સ્વદ્રવ્યનો એટલે આ સ્વદ્રવ્યનો એટલે બધા ગુણોનો ગુણોનો ગુણને સ્વદ્રવ્ય કહ્યું. કેમ કે ગુણે પરદ્રવ્ય કહ્યું છે, પરભાવને પરદ્રવ્ય કહ્યું છે, તો ગુણોને સ્વદ્રવ્ય જ કહેવાય જયશંકર. અને એ ગુણોને ગુણીનો આધાર છે, અને ગુણીનો લક્ષણ છે પરંપરાનામિક ભાવ. એ રીતે
બહુ સરસ.
એ આ સ્વદ્રવ્ય ઉપાધિ છે જેમાં આનંદ ગુણો છે, અને એ ગુણો ગુણીને આધારે છે, અને એ ગુણીનું લક્ષણ પરંપરાનામિક ભાવ છે. બોલા ચાર વિભાવ ભાવ છે, પરભાવ છે, માટે પરદ્રવ્ય છે, માટે હેય છે, અને આ એક જ આત્મા ઉપાધિ છે. આવો આ ઉપાધિ તત્વનું વર્ણન કે આ સ્વદ્રવ્યનો આધાર, એ સ્વદ્રવ્યનો આધાર એટલે ગુણોનો આધાર એવો અર્થ એને સૂજી ગયો. આ કે આવો અર્થ કોઈ દી ગયો નહોતો, અને એમ થતું હતું કે આ એટલે શું કે આ મને એમ તો થતું, પણ તો ભગવાન એ ત્યારે આપણને ખબર પડે ને કે આજે ભગવાન બોલ્યા. મારી યાદ રાખે આજ ભગવાન ઘણું માણસ છે એનો અર્થ જે હોય મને કહી દે. પોતે જ ભગવાન છે, પોતે પોતાને વિનંતી કરી છે, બીજો ભગવાન નથી કહી, પોતાના પરમાત્માને એ વિનંતી કરી. એટલે એવું જ્ઞાન ઉઘડી જાય જે અર્થ હોય એ આવી જાય એમ, કેમ કે એ અર્થનો જાણનાર તો બેઠો છે,
અર્થ સ્વરૂપે પોતે છે,
પોતે છે ને. હા, એ જ્ઞાનમાં આવી જવું જોઈએ ને, શક્તિમાં તો છે, એ વ્યક્તિમાં આવી જવું જોઈએ ને.
એકદમ સહી હે,
સહી હે. એટલે ગુણોને દ્રવ્યોનો આધાર હોય, ક્ષાયિક ભાવને આધાર નથી, દ્રવ્યને આધારે ક્ષાયિક ભાવનો એમ કહ્યું. કેમ કે નાશવાન છે અને કર્મ કર્ત કર્મ સાપેક્ષ છે, વિભાવ છે, પરદ્રવ્ય છે, હે તત્વ છે, ઉપાધિ તત્વ કોઈ કાળે બને જ નહીં, ઘણે કાળે એ છે. પ્રમાણ જ્ઞાનનો વિષય નહીં છે, વ્યવહારનો વિષય નહીં છે, સુધનીનો વિષય ઉપાધિ છે. આટલી વાત છે. જે પેલો પ્રમાણનો ઉપદેશ અપાય છે જગતના જીવોને, પ્રાથમિક શિષ્યોને પરથી જુદું પાડવા માટે, સ્વચતુર્થ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદન આખો પદાર્થ પદાર્થ પરથી જુદો પાડ્યો.
પદાર્થમાં
છુપાયેલું છે. હા, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બે મળીને એક પદાર્થ થાય છે, સ્વભાવ અને વિભાવ બે મળીને એક પદાર્થ થાય. બોલો કેવી વાત છે. બધું અંદર અને અંદરમાં છે, ક્યાંય બહાર જોવાનું નથી. સૌ સારું પણ થાય છે વિશેષને લક્ષે, મોક્ષ પણ થાય છે સામાન્ય લક્ષે. બસ સામાન્ય શુદ્ધમ વિશેષ શુદ્ધ આજે વાંચ્યું ફરી.